મધ્ય પ્રકરણનું 48મું છે. આ વચનામૃત અહીંયા એટલા માટે રજૂ કરું છું કે આ વચનામૃતમાં જે કીર્તનની સરાહના કરવામાં આવી છે એ કીર્તનના પદો ઉપર આપણે ચર્ચા વિચારણા કરવી છે. એક કીર્તન છે વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સાર. તો વચનામૃત તમારી આગળ વાંચું છું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના મહાવદી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને તુલસીની નવીન શ્વેત કંઠીઓ કંઠને વિશે ધારણ કરી હતી ને પાઘને વિશે પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો ને કંઠને વિશે પુષ્પના હાર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા વરાઈને બેઠી હતી. 80ની સાલનું આ વચનામૃત છે શિયાળામાં મહાવદી 14 દાદાનો દરબાર એમાં ઉગમણાબારના ઓરડા. ભગવાનનો ભક્ત આ બધું સંભાળે અને એની ઓશરીએ ભગવાન બેઠા છે. કપડાં તો બધા ધોળા પહેર્યા છે કારણ સદા શ્વેતાંબર શ્રીજી ધાર તારે અંબર જરકશિયા કોઈ વાર સજની શ્રીજી મુજને સાંભર્યા રે. ભગવાન કાયમ કપડાં ધોળા પહેરતા. શ્વેત છે ને રંગ એ સાત્વિકતાનું પ્રતીક છે, સફેદ એ સાત્વિકતાનું પ્રતીક છે. સફેદ કપડાં સાત્વિક માણસોને બહુ ગમે, રજોગણી માણસને લાલ પીળા વગેરે કરકાબરા એવા ગમે, તમોગુણી માણસને આ ખાખી ને કાળા એવા બધા ગમે. તમે કહેશો કે શ્વેત એ સત્વગુણી, લાલ પીળા રજોગુણી અને કાળાન ખાખી તમોગુણી, તો તમારા સાધુના કપડા કયા ગુણી છે? અમારા કપડા નિર્ગુણ છે, અમારા કપડામાં ગુણ જ ન મળે. આ કપડા બ્રહ્મનું પ્રતીક છે અને એટલે મહારાજે વચનામૃતમાં કીધું કે સાધુ તો બ્રહ્મની મૂર્તિ જ છે એમ માનો. કપડા કાઢી નાખે પછી કઈ કિંમત ખરી? એ તો તમને ખબર છે, મહારાજ શ્વેત વસ્ત્ર પહેરતા બહુ, મહારાજને ગમતા બહુ. પણ આમાં એક નવીન વાત છે કે તુલસીની નવીન શ્વેત કંઠીઓ કંઠને વિશે ધારણ કરી હતી, કંઠીઓ પહેરી હતી. મને લાગે છે કે એક બે ત્રણ પહેરી છે, એમ વધારે પહેરી છે, બહુવચન છે. કંઠીઓ પહેરી હતી, કંઠી પહેરી હતી એમ નહીં, એટલે કોઈ ભાવિક ભગતે પહેરાવી દીધી છે ચાર પાંચ પ્રસાદીની કરવા, અને શ્વેત કંઠીઓ કીધું. એટલે તુલસી બે પ્રકારના આવે છે. ગિરનારમાં જે તુલસી થાય છે એ શ્યામ તુલસી હોય, એનું લાકડું શ્યામ આવે, થોડાક કડક ને એ સારા આવે. અને આપણે અહીંયા તુલસીઓ થાય ને એ શ્વેત તુલસી કહેવાય. એના પારા આમ બિલકુલ ચળકાટ આવે સફેદ, એટલે એ આપણા દે આ જગ્યાના તુલસીની કંઠીઓ કોઈ બનાવી લેવી છે, ભાવનાવાળો ભગત મહારાજને પહેરાવી છે, એ સંતોએ લખી લીધો. સંતોની ઝીણી દ્રષ્ટિ બહુ, સમજ્યા? મહારાજે શું પહેર્યું છે ને આમ ઝીણું ઝીણું, એ લોકમાન બધી જોયા જ કરે, કારણ કે એને એમાં માલ મનાણેલો ને, એટલે બીજું કાંઈ નહીં. આપણે જોયા કરીએ ઝીણું ઝીણું, પણ જ્યાં માલ માન્યો હોય ત્યાં શ્વેત કંઠને વિશે ધારણ કરી હતી ને પાઘને વિશે પીળા પુષ્પોનો તોરો વિરાજમાન હતો. હવે પાઘડી ધોળી અને તોરો પીળો, આ તો ધ્યાન કરવું હોય તો કહું છું. અને એક જ, હો બે નહીં, ક્યારેક મહારાજ એક જ તોરો પહેરતા, ક્યારેક બે. ને કંઠને વિશે પુષ્પના હાર ધારણ કર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. મુખમ અરવિંદમ ઇવ, મુખારવિંદ, મુખ અરવિંદ જેવું. અરવિંદ એટલે કમળ, તમને ન ખબર હોય તો, કમળ જેવું જેનું મુખારવિંદ હોય, મુખ હોય એને મુખારવિંદ કહેવાય. કમળ જેવું જેનું મુખડું હોય એને મુખારવિંદ કહેવાય, જેને હોય એને મુખારવિંદ ન કહેવાય. સમજાણું? કેવડા જેવું મોઢું હોય ને આપણે એને મુખારવિંદ ન કહેવાય. આ તો ભગવાનના મુખની ઉપમા છે, અદ્ભુત. કારણ કે કમળમાં શું હોય? એક તો સુગંધી હોય, કેવડામાં સુગંધી હોય પણ ગાલે નો ગાય વાગે ના. અને કમળમાં સુગંધી હોય, પાછું બીજું શું હોય? કોમળતા હોય, અને એક ત્રીજું આવે શીતળતા. હે, ત્રણ માના હોય, અને ચોથું સુંદરતા. સુંદરતા, શીતળતા, કોમળતા, યાદ રહી ગયું? હા, સુગંધિતા. આ ચાર વાના ભગવાનના મુખમાં રહેશે. લ્યો, તો ભગવાનનું મુખ સંભાળીએ તો આપણા હૃદયમાં શીતળતા થાય. લ્યો, અનુભવ તો તમને અત્યારે થયો જ ને, આપણે ભગવાનને અત્યારે સંભાળ્યા હતા આમ કેટલું શીતળતા થઈ ગઈ. પછી ભગવાનનું મુખારવિંદ સુગંધીથી ભરેલું છે, એટલે આપણું જીવન સુગંધિત બને. ભગવાનનું મુખડું સુંદર છે તો આપણો આત્મા સુંદર બને, કોમળ બને. તો આવા ભગવાનના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. મુનિ બેઠા હતા, મુનિ. તો મુનિ કોને કહેવાય? એ પ્રશ્ન છે. ઘણા કે કાંઈ ન બોલે એ મુનિ. આ અર્થ એવો કરે કે મુન પાડે એ મુનિ. એવું નથી હો, મુનિનો અર્થ મૌન નથી થતો. મુનિ ઇતિ તો મનનશીલા, બહુ મનનશીલ પુરુષ હોય ને એને મુનિ કહેવાય. મનન બહુ કરે એને મુનિ કહેવાય. મૂંગારે એ મુનિ ન કહેવાય. હા, પછી ઠીક છે, મનન કરવા માટે મૂંગા રહેતા હોય તો મુનિ ગણીએ આપણે. આ બધા સંતો ભગવાન પાસે બેઠા છે એ બધા મનનશીલ સાધુઓ છે. ભગવાન શું કહે છે એમ એકદમ તત્પર થઈને બેઠા છે. કાંઈ કામ નહોતું, નવરાઈ હતી ને હવે ક્યાં જવું, તારા બેહી બીજું હું એવું નહોતું. બહુ તત્પર. એક જગ્યાએ સભા હાલતી, હું બેઠો હતો એ સભામાં. આપણે તો ગામ નામ કહેવાય નહીં. પછી એક સાધુ પ્રવચન આપતા હતા, એમાં બે ચાર જણા સાલુ સભામાં બુસ્કોટ કાઢીને ખભે નાખ્યો અને ગોઠણ પકડીને બેઠા. એટલે બોલો, કથા કરતા કરતા કે એટલે આમ કેમ કરો છો? આ કથા ચાલે છે, જરા વ્યવસ્થિત સાંભળો. એ કે ભાઈ, આ તો ગરમી થાય છે એટલે ખભે બુસ્કોટ નાખ્યો. કે તમે આવી રીતે કેમ બેઠા છો? કાકા, અમે તો અહીંયા આ શોખમાં તમે સભા રાખી, પણ બાકી અમે તો અહીંયા કાયમ 12 વાગ્યા સુધી આમ જ બેહેવી શીખે. અમે અહીં નથી આવ્યા, તમે અહીં આવ્યા છો કે? અમારી તો આ કાયમની બેઠક જ છે. તો એ સ્વામીજીને ખબર પડી કે આ શ્રોતા નથી. આવું થાય ત્યારે આ મુનિઓ છે એ કઈ આમ નહોતું, એ તો ભગવાન શું કહેશે આપણા હિત માટે એમ એકદમ તત્પર થઈને બેઠા છે સાંભળવા. હવે એ વખતે પ્રેમાનંદ સ્વામીએ કીર્તન શરૂ કર્યું અને સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાનના અંગની ગરબીઓ, જે વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર નિરેલો, એ ગાવતા હતા. સ્વામી આ ગાય છે. સંપ્રદાયમાં પૂર્વ ઇતિહાસ એવો કહેવાય છે કે પ્રેમાનંદ સ્વામીના પિતા માતાજીના ઉપાસક હતા અને માતાજીનો ગરબો આવડતો, અને પ્રેમાનંદ સ્વામીનું જીવન તો એવું કહેવાય છે કે એમનો જન્મ થયો એટલે એમને મૂક્યા આવ્યા હતા મસ્જિદમાં. કાંઈ ચારિત્રમાં શંકા થયેલી અને પછી એ મુસલમાન લઈ ગયેલા અને તેમને ત્યાં ઉછરેલા, અને પછી ભગવાનના મુક્ત હતા એટલે ભગવાનને પામી ગયા. પણ આ એના પિતા ગોવિંદરામ કહેવાય છે, એ ફરતા ફરતા ગઢડે આવેલા અને મહારાજની પાસે આવીને બેઠા. સંતોનું એવું માનવું છે આ સભામાં સેજ તોતળું બોલતા એમ કહે છે. મહારાજે કીધું કે ભૂદેવ ક્યાં રહેવું? એટલે ભૂદેવ કે મહારાજ આમ ફરું છું બધે, આજીવિકા માટે શું કરો છો? તો કે બીજું મને કઈ આવડતું નથી, પણ કે અંબે માનો ગરબો આવડે છે એ ગાવ, લોકો કંઈક આપે ચાલે. તો કે પત્ની પરિવારમાં તો કે એ બધું હતું, પણ હવે એ બધું એમ થઈ ગયું કે ઠીક. મહારાજ કે ગરબો સંભળાવો. કે અમને તમે ગરબો સંભળાવો. એટલે એમણે ગરબો ગાયો. માડી તું તો પાવાની પટરાણી, ભવાની માં કાળ ક્યારે લોલ. મહારાજ રાજી થયા, સરસ ગાયો. પછી ભગવાન કે આ જ રાગમાં અમારું વર્ણન કરતું કીર્તન બોલો કો. અને એટલે પ્રેમાનંદ સ્વામી આ પદ ઉપાડ્યું, વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સાર નિરલો. એમ કહેવાય છે ને, જ્યારે પદ પૂરું થયું ત્યારે સભામાં ભગવાન એમ બોલ્યા, બાપ કરતા બેટો હવાયો નીકળ્યો એમ. એટલે સભાને શંકા કરી ગઈ કે આ શું છે. અને પછી પૂછ્યું એ વૈયા ગયા પછી, ત્યારે મહારાજે કીધું કે પ્રેમાનંદ સ્વામીના બાપ હતા. આવો એક સંપ્રદાયનો ઇતિહાસ કહેવાય છે. તો આ પદ ગાવતા હતા, પછી જ્યારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો છે, આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે, માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. હવે સાંભળો, એ સંતને આવી રીતે ભગવાનનું ચિંતવન છે, માટે અમને એમ થાય છે કંઈથી અમારી ગાદીએથી સ્થાનેથી ઉઠી અને એને એમ આમ દંડવટ કરીએ, જઈને સાષ્ટાંગ પગમાં પડીએ. હવે આ વાત ઉપરથી આપણે સમજી શકીએ કે ભગવાનની મૂર્તિનું જે ચિંતવન કરે છે તેને ભગવાન કેટલો બધો મહાન માને છે. ગમે એવો વૈરાગી હોય, કપડાં શીખે બધું ત્યાગ કરીને ફરતો હોય, તો કાંઈ ભગવાન એને દંડવટ દંડવટ કરીને હામી ન થાય. ગમે એટલા નિયમ પાળતો હોય, કર્મકાંડી, બહુ જ્ઞાનની મોટી મોટી વાતો કરે, આ ગ્રંથને આ ગ્રંથને આ શાસ્ત્રમાં આમને આમ શાસ્ત્રમાં આમને એટલે ફડાકા નાખે, એની એ પરમાત્માને કિંમત નથી. ભગવાનને કિંમત તો એની છે કે આને માયાનું ચિંતન બંધ થયું અને પરબ્રહ્મનું ચિંતન શરૂ થયું, પરમાત્માનું ચિંતન શરૂ થયું. એ આત્મા વહેલો મોડો ભગવત સ્વરૂપ થશે. માયાના ચિંતન વાળો તો માયામય જ રહેવાનો, માયા રૂપ જ થવાનો. માયા તો પરિણામી છે, સતત પરિશીલ છે, એમાં ઠરે નહીં કોઈ. જ્યારે ઈશ્વર તત્વ અચળ છે એટલે ત્યાં શાંતિનો અનુભવ થાય. પરિણામી તત્વ કોઈ દિવસ સુખરૂપ ન હોઈ શકે. એટલે પ્રેમાનંદ સ્વામીનું આ ચિંતવન શ્રીજી મહારાજને એટલું બધું ગમી ગયું. હવે હું તમે બે સમજી શકીએ કે પ્રેમાનંદ સ્વામી પ્રત્યે ભગવાન શ્રી હરિને કેટલું બધું માન થયું, કેટલું ગૌરવ થયું. અને આપણે જો ભગવાનને માટે પ્રેમાનંદ સ્વામી જેટલું આપણે ગૌરવ ધારીએ ભગવાનના હૃદયમાં ઊભું કરવાનું, તો પ્રેમાનંદ સ્વામીની જેમ આપણે પણ ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું, તો ભગવાન આપણને જોઈને પણ જેવા પ્રેમાનંદ સ્વામી ઉપર રાજી થયા એવા આપણા ઉપર રાજી થાય. પણ આપણે બેઠા બેઠા વિષયનું એનું તેનું ચિંતન કરતા હોઈએ તો ભગવાન રાજી ન થાય, એ સ્વાભાવિક વાત છે. એટલે પ્રેમાનંદ સ્વામીને દંડવટ પ્રણામ કરવાનું કહ્યું. એક બીજી વિશેષતા તમને કહું કે વચનામૃતમાં ઘણા કીર્તન ગવાયા છે. કોક જગ્યાએ એવું આવે છે કે હરિ મેરે હાલરકી લકરી, એ કીર્તન સંતોએ ગાયું. તો એક વચનામૃતમાં મહારાજ આજ્ઞા કરે છે, જમના કે તીર ઠાળો એ કીર્તન ગાઓ. તો કાંઈક સજની શેરીએ આવતા વગેરે વગેરે વચનામૃતમાં ઘણા કીર્તનો ગવાયા છે. પણ સંતોએ કીર્તન પૂરું કર્યું અને કીર્તનની પછવાડે જેણે કીર્તન ગાયું એના વખાણ કર્યા હોય એવું કોઈ વચનામૃત નથી. મતલબ કે એવું કોઈ કીર્તન નથી અને આ કીર્તન ગાઈ રહ્યા પછી એમ કહ્યું કે આવું જેને ભગવાનનું ચિંતન છે એને ઊભા થઈને દંડવત કરીએ. વખાણ તો માનો કે કરે કોઈ કે ભાવ તમે સરસ કીર્તન ગાયું, વાહ તમને ધન્ય છે. આ તો વખાણ નથી, ભગવાન ગળી ગયા હો કે અમને એમ થયું કે આને આને પગમાં પડી. જો બોલો, આ કાંઈ જો વખાણ હોય ને એ કેવા હોય, બોલ્યા ને ફૂલવી મારવાના હોય. આ કાંઈ ફૂલવી મારવાની વાત નથી. જ્યારે કોકના કોક વખાણ કરે ને તો પોતાનું પાછું નીસું થવા ન દે, ઓલ્યાને વખાણ્યા કરે. પણ મહારાજ તો એમ કે છે કે આનો હું દાસ થઈ જાઉં, એનો પગમાં પડું તમને એમ થઈ જશે. આપણે જો કોઈ કંઈ કરતો હોય બાકી ધન્ય છે એટલે આવીને તો બહુ એની વાત ન થાય, પણ આપણે એમ ન કહીએ કે ભાઈ એની સેવા જોઈને મને એમ થઈ ગયો અને પગ પકડું. કાંઈ એમાં જ પછી આપણું નીસું કહેવાય ને, આપણે પછી ફાવે નહીં, નીસું પડે જરાય. ભગવાન છે તેમ છતાં એનામાં નિર્માનીપણાનો ગુણ જોઈએ ત્યારે એમ થાય છે, એટલે જ ભગવાન છે એમ અમે દંડવત કરીએ કે છે. હવે આ જોતા આપણને એ સમજાય છે, ઘણાને એમ થાય કે સંતોને વળી દંડવટ આપણે કરવાની જરૂર હું, પણ સંતો આવી રીતે ચિંતવન કરે છે એને ભગવાન દંડવટ કરે છે, તો પછી આપણે કરીએ એમાં હું નવાઈ છે. આ તીર્થ ભૂમિમાં જ પણ કુવા પાસે છે ઓટો, ત્યાં ભગવાને સંતોને દંડવટ કર્યા હતા. વિચાર કરીએ કે અનંત કોટી બ્રહ્માંડ જેના એક રોમમાં ઉડતા ફરે અને એ ભગવાન સંતોને દંડવટ કરે તો સંતની ભૂમિકા કેટલી ઊંચી હશે, એવા જે સંત છે એની ભૂમિકા કેટલી ઊંચી હશે આપણી કલ્પનામાં ન આવે. પ્રેમાનંદ સ્વામીનું આ મહત્વ વધ્યું એને પછવાડે કારણ ભગવત ચિંતન છે. ભગવત ચિંતન, ભગવાન કહે છે, અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતન થતું હોય ને એવી વાસના યુક્ત જો દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં જવું પડે જ નહીં, ફરી વાર નહીં. કદાપી એને આ અવનીમાં કોઈ પણ યોનિમાં જન્મ લેવાનો રહે નહીં. પૂરું થઈ જાય કે પામી જાય, પામવાનું છે તે પરમપદ જેને ઝંખી રહ્યા છે માણસો, એ પરમપદને પામવા માટે તો 92 લાખ માળવાના ધણીઓ જંગલમાં જઈને બેઠા, કે પરમપદ પામવા માટે મોટા મોટા માલ મિલકત સુખ સંપત્તિનો ત્યાગ કરી વનમાં કોપીન વાળીને ઝાડવા નીચે બેઠા કે અમને પરમપદ મળે. એ પરમપદ ભગવાનનું ચિંતન કરનારને મળી જાય છે અને ગર્ભમાં ક્યારેય જવું પડતું નથી, કોઈ કાળે નહીં. અને એવી રીતે ભગવાનનું ચિંતન કરતા જીવતો હોય તો પણ એ પરમપદને પામ્યો જ છે. લ્યો, મર્યા પછી મુક્ત થાય છે એવી ભાવના ન કરો, કા એ મુક્ત જ છે, એને માનવ કેમ તમે માનો છો? માનવની કોઈ શક્તિ નથી ભગવાન ચિંતવી શકે, એનું કામ જ નથી. માનવને તો માયા ચિંતન થાય, ભગવત ચિંતન સતત કરે છે એ માનવ નથી, એ મુક્તાત્મા છે. એને મુક્તાત્માની ભાવનાએ જોવો, માનવની દ્રષ્ટિએ ન જોવો. ઘણા માણસને આ વિવેક જ હોતો નથી. એની જેવા ભગવાનના ભક્તને માને, મુક્તાનંદ કહે હરી હરી જનની ગતિ છે ન્યારી, તેને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. દેહદર્શી, હા દેહ હમી જ નજર હોય, દેહ જોયા કરે, આત્માને કાંઈ બાળે નહીં, એની તો એને કાંઈ ગતાગમ હોય નહીં, ખબર કાંઈ હોય નહીં. દેહદર્શી પોતા જેવા સંસારી, આપણા જેવા જ છે. તારા જેવા નથી, તારામાં ને એનામાં બહુ ફેર છે, બહુ ફેર. ઘણી વખત માણસને એવું મનાઈ જાય છે. ગોપાલ સ્વામીએ એક દ્રષ્ટાંત દીધું છે કે આકાશમાં ચંદ્ર ઉગે અને એનું પ્રતિબિંબ સમુદ્રમાં પડે, ત્યારે ઓલું પ્રતિબિંબ દેખાય ત્યારે માછલા એમ માને કે આ આપણા જેવું કાંઈક માછલું છે. હવે એ કાંઈ એના જેવું માછલું છે એમ આપણે આ ભેળા બધા રહી તો આમાં કોઈ મહાભક્ત હોય, કોઈ મુક્ત હોય, તો આપણે એમ માનીએ કે આ આપણી જેવો છે, કે ફલાણા ગામનો છે, આ છે કે આ છે. પછી જાતને નાતને બધું મળી કરી આપણે લાવવી પાછા, પાછા વ્યવહારને બીજું ત્રીજું લાવવી. ગરીબ હોય ક્યાંય ગણિતરી નહીં પાછી, આ તો વ્યવહાર સંસારનો એવો, પૈસાવાળાનું કાંઈક વધારે રાખવું પડે. શાસ્ત્રો એ કહ્યું કે એનું જરાક રાખવું એના મોભા પ્રમાણે, ન રાખો તો પછી કંઈક નડે. એ તો સમજાય એવી જ વાત છે ને. હું તો ઘણી વખત કહું કે ખેડૂત લોકો ભાત લઈને ખેતર ખાવા જાય, પછી ભાત છોડીને જ્યારે જમવા બેસે ત્યારે કીડી ઉશારી પરથી આવે એટલે એને ખબર પડે કે આ ભાતમાં ચડી જશે રોટલામાં, એટલે થોડોક રોટલાનો ગોર કરી ફરતો એરી નાખે, કીડીઓ એ ખાય અને આવડવા જમી લે. એમ આપણે થોડો ગોર વેરવો પડે પછી વાંધો ને. તમને કઈ ખોટું નથી લાગતું? જો ભાઈ, હું તો જેવું હોય એવું કહેવા માટે પહેલેથી સભા વાળો છું, એટલે આ તમને જરાક કીધું. શાસ્ત્રમાં લીખ્યું છે આમ કરવું પડે ને, એમ જ કરાય, એમાં સુખ આવે, બારું સુખ ન આવે. હવે મહારાજ કહે છે કે એ જીવતો પરમપદને પામ્યો છે. જીવતો લ્યો બોલો,
જીવતા પરમપદને પામી જવું હોય તો સતત ભગવાનની મૂર્તિનું ચિંતન કરો, ત્યારે મંદી પડો.
અને જેવા શ્વેત દીપમાં નિરણમુક્ત છે એવો જ એ પણ નિરણમુક્ત થઈ રહ્યો છે. લ્યો, જેવા શ્વેત દીપમાં છે એવો જ થઈ રહ્યો. કરો વિચાર, નિરન્ન મુક્ત. તમે કહેશો અમારી આરો વાત ઠપકારે છે થાળી ભરીને, વળી નિરન્ન? હે, અન્ન તો અમે જઈએ એટલું લેશે સ્વામિનારાયણ, આવવા દો બાપા. તોય નિરન્ન? તો કે તોય નિરન્ન, ખાય છે તોય નિરન્ન, અન્ન એ નથી જમતો. કા તો એનામાં રહેલા ભગવાન જમે છે, એ નથી જમતો. એને સતત ભગવત ચિંતન છે, કોળીએ કોળીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતો જમે. આપણે જમીએ ને તો આમાં એક ગ્રહ થઈ જાય, સમજ્યા? દૂધમાં પાણી ભળે ને એમ ગુંદીને ગાંઠિયારે ભળી જાય. એને હબડકા લેતા હોય તે ક્યાંય હંભળાય? બોલો, એવા તો હબડકા મારી તાણી તાણી. એમ ન જમાય. આપણું ભોજન પણ ભજન બની જવું જોઈએ. આ વાત યાદ રાખજો. બસ એવું જમીએ કે ભગવાનને ગમીએ. જમવું તો પડે, દેહ છે એટલે સમજી એવી વાત છે. પણ એ આપણું ભોજન પણ ભજન બની જાય. ભગવાન વિસારીને કઈ ક્રિયા કરાય નહીં. નિરન્ન મુક્ત છે એવો જે પણ નિરન્ન મુક્ત થઈ રહ્યો છે. ત્યારે તમે કહેશો કે દેહ ક્રિયા કરે છે એનું શું? ઊંઘે, શારીરિક ક્રિયા કરે, શૌચાદિક, તો પછી આ હું સમજવું? માણાને થોડીક બુદ્ધિ થાય એટલે શંકા બહુ થાય, વાતે વાતે શંકા કર્યા કરે. ત્યારે ભગવાનને પછી એનું સમાધાન આપવું પડે છે. ભગવાન કહે, દેહ ક્રિયા તો યોગ્ય હોય એટલી સહેજે જ થાય છે. દેહ ધીરો છે ને, એ તો યોગ્ય હોય એટલી સહેજે જ થાય છે. અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતન થાય છે તે તો કૃતાર્થ થયો છે. લો એની દેહ ક્રિયાની માથાકૂટ કરો, માં એ તો સહેજ જ થાય. શરીરમાં તો ભગવાનનો ભક્ત હોય તોય વાગ્યું હોય તો દુખે, એને એ પોતાની જાતને બ્રહ્મ માનતો હોય કે હું દેહ નથી બ્રહ્મ છું, તો પણ એને પીડા થાય. એક વાત તમને શંકા ઊભી કરીને પછી સમજાવું. તમે કહેશો કે બ્રહ્મરૂપ થઈ ગયો હોય એને પીડા કેમ થાય, ન થવી જોઈએ. પણ આમાં ઘણા એવા અણઘણ માણસો છે એને ખબર ન પડે. કોઈને તમે એવું કહો કે આ ફલાણા ભાઈ કે ફલાણા સ્વામી બ્રહ્મરૂપ છે તો એ તરત ત્રાહું મોઢું કરી એની કહે હવે બ્રહ્મરૂપ બ્રહ્મરૂપ સ્વેટર મૂકો એના હાથમાં દેવતા, ન કાંઈ થાય તો બ્રહ્મરૂપ હાસા. એવી બ્રહ્મરૂપની પરીક્ષા ન હોય. બ્રહ્મરૂપ એ તો જ્ઞાન છે, દેહ તો દેહને સ્થાને છે. હવે તો પછી બ્રહ્મરૂપ એટલે શું? તો એને વાગે તો આપણી જેમ પીડા ને બધું થાય તો એ બ્રહ્મરૂપ કઈ રીતના વળી? તો પછી આપણા જેવા જ કોને? તો એમ પાછા તમારા જેવા નહીં. તો હું એની વિગત કરું. હવે પોતાને જે આત્મા માનતો હોય એને શરીરમાં સુખ દુઃખ આવે તો એ સુખ કે દુઃખ કોને થાય છે? આત્માને. દેહને સુખ ને દુઃખ થતા નથી. આટી ઘૂંટી ક્યાં આવે છે? દેહ જડ છે, થોડોક વિચાર કરજો. તો જડ છે એટલે એ સુખ દુઃખનું ભોગતા બની શકતું નથી. આત્મા ચૈતન્ય છે. સુખ અને દુઃખનો શરીરના માધ્યમથી આત્માને અનુભવ થાય છે. શરીરમાં ચૈતન્ય નથી, જ્ઞાતૃત્વ શક્તિ નથી. કોઈ દિવસ એને અહમ થતું નથી એટલે એને સુખ દુઃખ થાય નહીં શરીરને, એ આત્માને જ થાય. તો આત્માને સુખ દુઃખ તો થવાનું જ. હાલો, હવે આત્મરૂપે વર્તતો પુરુષ એના મનમાં કંઈ શરીરને થાય એટલે એમ સમજે કે આ દુઃખ મને છું, તો એ દુઃખી રહેવાનો. બરાબર છે. હવે એને વાસ્તવિકતા સમજાણી છે કે દેહને જ કાંઈ સુખ દુઃખ થતું નથી, જે થાય તે આત્માને જ ભોગવવાનું હોય ને આત્માને જ થાય તો તું દુઃખી રહે. નાખવું છે દેહ માથે ત્યારે બ્રહ્મરૂપ કહેવાય ને, કે હું તો આત્મા છું, મારે તો કાંઈ છે જ નહીં, જે છે એ દેહને, તાવ આવ્યો દેહને, વાગ્યું દેહને, દુખાણું દેહને, એમ માનવું છે. દેહ તો જડ છે, એમાં કેવી રીતે માનવું? પછી એની વચ્ચે એક જ્ઞાનની રેખા આંકવી પડે છે કે આ દેહનો મને યોગ થયો છે વાસનાને લઈને, એટલે દેહને લઈને આ પીડાનો મને અનુભવ થાય છે. બાકી આ પીડા મારી નથી. થોડુંક વિચારજો, આ પીડા મારી નથી અને મને નથી, કે દેહની છે ને દેહને કારણે છે. હવે આ જ્ઞાન એટલું આવ્યું એટલે એમાં એક આંતરો પીડ્યો, બહુ સૂક્ષ્મ પણ સમજવા જેવો. એક બ્રહ્મરૂપ વર્તતો પુરુષ હોય અને એક દેહરૂપ વર્તતો પુરુષ હોય, બે એક સાથે કામ કરતા હોય, પથ્થર પડે તો બેયના હાથ કપાઈ જાય. દેહદર્શી અને આત્મદર્શી બેયના હાથ કપાઈ ગયા. પીડા બેયને સરખી થવાની, પણ આત્મદર્શીને દુઃખ નહીં થાય અને દેહદર્શીને દુઃખ થાય. આટલું કે તમે કહેશો કે પીડા અને દુઃખમાં તમે ભેદ કેમ પાડ્યો? તો ભેદ એટલે પાડ્યો, પીડા એટલે માત્ર શરીરની, અને દુઃખ એટલે અંતકરણ. હાથ કપાઈ જશે તો આત્મદર્શી પુરુષ એમ માનશે કે દેહના હાથ કપાણા, હું તો આત્મા છું, કાંઈ કપાતો નથી, અને શરીરના અંગ એક કપાણું. અને ઓલો એમ માનશે કે અરે રે હું કપાઈ ગયો, મારો હાથ કપાઈ ગયો. એટલે એને પીડા અને દુઃખ બે થાય, અને ઓલાને માત્ર પીડા દુઃખ નહીં થાય. આટલો ફેર પડે છે. એટલે આ આટલું સમજી રાખજો. આ સોખવટ કરી ઘણા નથી આ સોખું થતું, ગોટાળ્યું રહે. તો એ દેહ ક્રિયા તો યોગ્ય હોય એટલી જ સહેજ જ થાય છે, અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતન થાય તે તો કૃતાર્થ થયો છે. ને એને કાંઈ કરવું બાકી રહ્યું નથી, કાંઈ કરતા કાંઈ. સતત ચિંતન ચાલે છે એટલે બધું પૂરું, કશું જ કરવું બાકી રહ્યું નથી. અને જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતવન કરતે થકે દેહ પડશે તેને કોટિકલ્પે દુઃખનો અંત આવતો નથી. હા, એ પાછી ચોખવટ કા એને પુનરપી જનન પુનરપી મરણમ ચાલુ ચાલુ. એ જન્મોને મરવું એ તો ભયંકર દુઃખ છે. કોટિકલ્પે દુઃખનો અંત આવતો નથી. માટે આવો અવસર આવ્યો છે તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતન કરવું. આ આજ્ઞા કરવી માટે આ આજ્ઞાને ભગવાનના ભક્તો ધ્યાનમાં રાખજો. અત્યારે સમય થઈ ચૂક્યો છે.
સહજાનંદ સ્વામી મહારાજ.